તારીખ 23/1/1996 શ્રી સમયસર ગાથા 208-212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 228.
તેની સાથે જીવને સ્વસ્વામી સંબંધ છે, જીવનો ભાવ જીવનો સ્વભાવ છે તે જીવ છે, અને જીવ પોતાના સ્વભાવનો માલિક છે, અને અજીવનો ભાવ અજીવ છે તેની સાથે અજીવને સ્વસ્વામી સંબંધ છે. જગતમાં બે જાતિના પદાર્થ છે, જીવ અને અજીવ. જીવ અને અજીવ તદ્દન ભિન્ન છે, જુદા જુદા છે. એમ હોવા છતાં પણ જીવ જો અજીવની માલિકી કરે છે તો દુઃખને પામે છે, છતાં અજીવનો માલિક થઈ શકતો નથી પણ દુઃખને પ્રાપ્ત કરે છે. જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે. જીવ અજીવ સાથે સમસ્ત પ્રકારે ગ્રહણ કરવાનો ભાવ કરે તો એનો ભાવ અજીવ થઈ જાય, ભાવ અજીવ જેવો થઈ જાય. જે વિભાવ ભાવ છે એ અજીવ સદ્રશ છે, અજીવ જેવો છે. જેટલા કોઈ વિભાવ પરિણામ છે એ અજીવ સાથે જડ સાથે જળ જેવા થઈને જળ સદ્રશ થઈને જળ રૂપ થઈને પરિણમતા હોવાથી એ ભાવોને જળ કહેવામાં આવે છે. આમ ચાલે છે, પોતાના સ્વરૂપના બેભાનપણાને લીધે એ પરિસ્થિતિ ચાલે છે. હા, જેટલા વાળો માને છે એ પોતાને અજીવ કરે છે, ભાવમાં પોતાને અજીવ કરે છે. દ્રવ્ય તો કઈ જીવ અજીવ થાય નહીં પણ ભાવમાં અજીવ કરે છે, એટલે દુઃખ થાય છે. માટે જીવને અજીવનો પરિગ્રહ પરમાર્થે માનવો એ મિથ્યા બુદ્ધિ છે. એ બુદ્ધિ મિથ્યા છે, કેમ કે એવું વસ્તુનું સ્વરૂપ નથી. નાનીને એવી બુદ્ધિ હોય એને પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી, તેને એવી બુદ્ધિ થાય છે કે મને આ અજીવ હોય તો સારું, મને આવું અજીવ હોય તો સારું, મને આ જળ હોય તો સારું, અને એથી એ પોતાને ઠીક માને છે, શોભાયમાન માને છે, આબરૂદાર માને છે. એવા તીવ્ર પરિણામ કરે પછી અજીવ જીવો પાંચ સ્થાવર કાયમાં ચાલ્યો જાય છે, જમીન વગેરે અજીવ અજીવ પણ પામે છે. ખરેખર તો શું છે કે એને અજીવ જેવી કાયા મળે છે કે જેથી બીજા કોઈ એને જીવ સ્વીકારે નહીં. જેટલો અજીવ સાથે પ્રેમ થાય એટલો જીવને અજીવ ભાવ દ્રઢ થાય, ભાવ થતા 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 એવી દશા. હા, એમ જ છે, બાકી તો બધા અજીવ જેવું જ છે.
હા.
આવી ન શકે પછી, બરાબર છે? આવવું હોય તો પણ જીવ આવી નથી શકતો, કારણ કે જળની એટલી ચિંતા કરે છે, જળની ચિંતામાં ચૈતન્યની ચિંતા ન થાય. એને જળની ઘણી ચિંતા, એને ચૈતન્યની આત્માની ચિંતા ન થાય. જે આત્માની ચિંતા કરે ભવભ્રમણની, એ જળની ચિંતાથી મુક્ત થાય. એના ચિંતાને ટ્રાન્સફર કરવી જોઈએ. જે જળની ચિંતા છે એને ફેરવીને આત્માની ચિંતામાં લઈ આવ, પછી ચિંતા રહીત દશા છે. સીધી ચિંતા રહીત દશા નહીં થાય. ચિંતા રહીત દશા તે શાંત સુખ શાંતિની દશા છે. સુખ શાંતિની દશા હોય, પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? કે પહેલા જે ચિંતા છે એને ફેરવવી, પછી એનો અભાવ થશે. ચેક પગથિયું આવ્યા વિના રહે નહીં. જ્ઞાનીને એવી મિથ્યા બુદ્ધિ હોય નહીં. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું. પરદ્રવ પરદ્રવ છે, હું જ્ઞાનમય તત્વ છું, જ્ઞાનમય સ્વરૂપે છું, સદાય જ્ઞાનમય પણ રહું છું, અને જળની સાથે મારે કોઈ સંબંધ થઈ શકે એવી પરિસ્થિતિ નથી. છતાં એની માલિકી નથી. એમાં એને અધિકાર આપે છે, તમને આ સહી કરવાનો અધિકાર, પાવર ઓફ એટર્ની છે. એટલે કે છતાં માલિક થઈ શકતો નથી, અને માલિક થાય તો જળ થઈ જાય એમ કે. અહીંયા શું કે છે કે જો એ મારું સ્વ થાય તો હું એનો અજીવનો સ્વામી થઈ જાઉં, તો હું અજીવ થઈ જાઉં. હવે જીવને એમ પૂછે છે કે તારે જીવ રહેવું છે કે અજીવ થવું છે? બોલ. તારે જીવ થવું છે, જીવ થઈને જીવતું રહેવું છે, કે અજીવ થઈને જીવપણે મરવું છે? મૃત્યુનો ભય કેમ લાગે છે? કે શરીર જે જળ છે એનો નાશ થશે. નાશ થશે તો શરીરની પર્યાય નાશ થશે. પરમાણુ તો કોઈ પત્તું ઘટતું નથી જગતમાં. પરમાણુની દશા છે એ બદલાય છે. એની રાખ થશે, એનું હવા થશે, એનું અગ્નિ થશે, જે થશે એ પંચ મહાભૂત કહે છે. ઠીક છે, પરમાણુ પંચી જશે. ન પરમાણુનો નાશ થાય, ન જીવનો નાશ થાય. પણ શરીરની પર્યાય જેટલો ને જેવડો પોતાને માયનો છે, એટલે એ અવસ્થા, એ અવસ્થાનું મૃત્યુ થતાં મારું મૃત્યુ થશે. પરમાણુનું મૃત્યુ નથી થતું. પરમાણુની અવસ્થા બદલાય છે એટલે જૂની અવસ્થા મૃત્યુ પામે છે અને નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આટલું થાય છે. જીવ પોતાનું મૃત્યુ માની લે છે. વળી આ પ્રમાણે આ મારો નિશ્ચય છે એમ હવે કહે છે. વળી આ મારો નિશ્ચય છે એમ કહે છે. આના ઉપરથી શું છે? નિર્ણય ઉપર જીવ આવે છે. આટલું શું વિચારીને કોઈ એક નિર્ણય જીવ કરે છે. શું? જો પરવસ્તુ મારું મારી નથી તો કે છે હવે નું ગમે તેમ થાવ, એની ચિંતા મારે શું? એની ચિંતા મારે થવી, મને થવી જોઈએ નહીં. જ્યાં સુધી જીવ ઉપાધિ કરે ત્યાં સુધી, પોતાપણું માને ત્યાં સુધી ઉપાધિ કરે, અને પોતાપણું છૂટે તો ઉપાધિ છૂટે. આ સીધો હિસાબ છે. છિજદુ વા બીજદુ વા અણિજદુ વા અહો જાદુ વિપલ્લયમ જમ્મા તમ્મા ગચ્છદુ તહ વિ ઉણ પરિગહો મજ્જા. Yeah. ભિન્નતા થાય ત્યારે કેવા પરિણામ થઈ જાય, જયારે ભિન્નતા થાય ત્યારે કેવા પરિણામ થઈ જાય? છેદાઈ જાવ તો છેદાઈ જાવ, ભેદાઈ જાવ તો ભેદાઈ જાવ, અથવા કોઈ લઈ જાવ તો ભલે લઈ જાવ, નષ્ટ થઈ જાવ તો ભલે નાશ એનો થઈ જાવ, અથવા તો ગમે તે રીત જાઓ, અથવા તો ગમે તે રીતે જવું હોય તે જાઓ, તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી, આવા પરિણામ થઈ જાય. માલિકી ઉઠી જાય ને ત્યારે આવા પરિણામ થઈ, જે થવું હોય તે થાય, નહી તો સાવધાનીથી સંભાળવાના પરિણામથી આ વિના રહે નહીં પોતાપણામાં. જો કે સાવધાની કરે ને સંભાળે તેથી કઈ કરી શકે છે એ તો વસ્તુની સ્થિતિ નથી, કે એનાથી કઈ કરી શકાય છે, રાખી શકાય, સંભાળી શકાય, વધારી શકાય, જાળવી શકાય, એ બનતું નથી. બને તો બનવાનું હોય તે જ બને, જીવની સાવધાનીથી કઈ અંદર ફેર પડી જાય એવું હોય તો ડાયા માણસને, બુદ્ધિશાળી માણસને, હોશિયાર જે ગણાય છે એને કદી નબળા સંયોગો આવે નહીં, એવું બનતું નથી, એવું પ્રત્યક્ષ બનતું નથી. એટલે નિશ્ચય એમાં છે, જ્યાં ભિન્નતા આવે છે ત્યારે આવો નિશ્ચય થાય છે કે જે પરિગ્રહને પોતે સાવધાનીથી સંભાળતો હતો, જાળવતો હતો, એના પ્રત્યે જીવના પરિણામ એવા આવે છે કે પરદ્રવ છેદાવ અથવા ભેદાવ, અથવા કોઈ તેને લઈ જાવ, અથવા નષ્ટ થઈ જાવ, અથવા ગમે તે રીતે જાઓ, તો પણ હું પરદ્રવને નહીં પરિગ્રહ, મારા પરિણામમાં એની પકડ રહેશે નહીં, કેમ કે મેં હવે ભિન્નતા જાણી છે. મુમુક્ષુને તો પેલા વિચાર કરતા હિંમત આવી મુશ્કેલ છે, હિંમત ન આવે, આપણે આપણા આત્માના કામમાં લાગી જઈને આમાં ઉદાસ થઈ જઈને ધ્યાન ન રહે ને કઈક સંયોગો નબળા આવી જાય પછી આપણું શું થાય. હિંમત મોટા ભાગના ને તો હિંમત ચાલતી નથી, પણ જેને વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજાય છે અને નિશ્ચય થાય છે, જ્યારે નિશ્ચય થાય છે ત્યારે એની પકડ છૂટી જાય છે, અને પકડ છૂટી જાય પછી જેમ થવાનું હોય તેમ થાય છે. કંઈ એને પકડ છૂટી જવાથી હવળું થાય ને પકડ રાખવાથી હવળું થાય એવું તો કાંઈ છે નહીં. જે બનવાનું હોય તે એના ગુણધર્મ અનુસાર એની પર્યાયો થાય છે, જીવના પરિણામ અનુસાર નથી થતી. ના, ચેલેન્જ મારે છે, જેમ થવું હોય તેમ થાવ, હવે હું પરિગ્રહને ગ્રહવાનો નથી, મારા ભાવ એવા નહીં થાય. એટલી મારામાં શક્તિ આવી ગઈ છે કે ગમે તે પરિસ્થિતિમાં મારા પરિણામ બગડશે નહીં, એમ છે. ગમે તે પરિસ્થિતિમાં પરિણામ નહીં બગડે એટલી દ્રઢતા અને એટલી મક્કમતા, બળવાનપણું એટલું પરિણામમાં આવી જાય છે. અંદરથી આત્માની શક્તિ છે, આત્મામાં એ શક્તિ છે, એ શક્તિથી પોતે પોતાનું સ્વાવલંબન લે છે, સ્વાવલંબનથી પરાલંબી ભાવેના છૂટી જાય છે, નબળાઈ છૂટી જાય છે, ડર ઉડી જાય છે, બધો ભય ચાલ્યો જાય છે. એવા જ્ઞાની નિષ્ફિકર હોય છે, કૃપાળુજી લખે છે, એક ક્ષણ પછીનો અમને વિચાર નથી આવતો, એવા બનારસી દાસે લીધી છે. કે જ્ઞાની અજ્ઞાની ની નિશાની શું, કે જ્ઞાની એક ક્ષણ પછીનો વિચાર કરતો નથી, ઉપાધિની ચિંતા નથી કરતો, અને અજ્ઞાની ને ભવિષ્યની ચિંતા થયા વિના રહે નહીં. ગમે એટલી સંપત્તિ હોય તો એને આવતીકાલની ચિંતા, ચિંતા રહી છે, અને એ આવતીકાલની ચિંતામાં એને વર્તમાન જે છે એ દુઃખનો અનુભવ છે એ ચાલુ રહી છે. એ વર્તમાનમાં એને જે કાંઈ સુખ શાંતિ છે એ ખોવાઈ જાય. અનુકૂળ પરિસ્થિતિ છે એના સુખ ને પણ એ ખાઈ જાય છે. એમ કેવાય છે, બાકી તો પુરુષાર્થ તો પોતાને કરવાનો છે. પાછા ગમે એ વાપરે, ઉપકાર બુદ્ધિ એ કોઈ પણ ભાષા વાપરે એનો કઈ દોષ નથી. આવી જાય હું પરદ્રવ્યને નહીં પરિગ્રહ, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, કેમ કે એ મારી ચીજ નથી. હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે અને પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે. હું જ મારું સ્વ છું અને હું જ મારો સ્વામી છું એમ હું જાણું છું. મારા મૈવા નિશ્ચયથી હું જાણું છું કે હું પરદ્રવ્યની સાવધાની રાખું તો પણ કાંઈ કરી શકતો નથી. એવું જ્યારે સ્પષ્ટ જોવામાં આવે છે ત્યારે પછી એની પકડ રહેતી નથી. હા, એ અનુભવ કરું, જાણું છું એટલે અનુભવ કરું છું. જાણું છું એટલે જાણકારી એમ નહીં, કેમ કે એ તો જાણકારી કરે છે પરલક્ષી જ્ઞાનમાં જીવ, અને અનુભવ ઉલટો કરે. જાણપણું કઈક અને અનુભવ કઈક, વિરુદ્ધ છે, વિરુદ્ધ છે એ વાત નહીં. જાણું છું એટલે એમ અનુભવ કરું છું. સ્વતંત્ર છે, અને જો માલિકો માલિક હોય તો છૂટાછેડા લેવાનો વારો જ ન આવે. એ જ બતાવે છે કે સ્વતંત્ર છે. અને દરેક જીવ છે ને, દરેક જીવ છે એ જીવ તરીકે સ્વતંત્ર નથી, પદાર્થ તરીકે સ્વતંત્ર નથી. કોઈ ક્યાંયથી આવીને ક્યાંય જશે, કોઈ ક્યાંયથી આવીને ક્યાંય જશે. થોડો કાળ સંયોગ થયો એમાં માની બેઠો કે આ મારું, મારી માલિકીની ચીજ છે અને મારો એના ઉપર હક હિસ્સો છે, એવો હક ને અધિકાર જીવ ખોટી રીતે કરીને મિથ્યા બુદ્ધિએ કરીને દુઃખી થાય છે. એમાં એમનો હેતુ એ હતો, બીજી પદ્ધતિ ને બદલે જૈન પદ્ધતિ ચાલુ રહી છે. તેથી કઈ કોઈને કઈ અધિકાર મળે છે એવું કઈ નથી. વ્યવહાર એટલે ખોટું, વ્યવહાર એટલે ખોટું. ખોટાનું નામ વ્યવહાર, બીજું શું છે? નિશ્ચય એટલે સાચો. ખોટાને સાચું માને તો એને મીઠ્યા બુદ્ધિ કે છે. એને શું કે છે? એ મીઠ્યા બુદ્ધિ છે. ખરેખર તો એમ છે, જીવનો કોઈ પણ રાગો એ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ છે. ઠીક, જીવનો કોઈ પણ રાગ લ્યો, રાગ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી. જ્ઞાન તો અરીસો છે, જ્ઞાન તો અરીસો છે, વસ્તુનું સ્વરૂપ છે એવું જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, જ્ઞાન તો અરીસો છે. પણ આ તો પોતે વિકૃત છે, વિકૃત થઈને ઉપજેલો ભાવ છે ને, તો પોતે જ જ્યાં વિકૃત થયો છે તો સામે પણ એને વિકૃતિ જ હોય છે, એ વિકૃતપણે જ અવલંબે છે, એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. ભાવાર્થ જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા સુધરવાનો હર્ષ વિષાદ હોતો નથી. એની એક તો કિંમત ચાલી ગઈ છે, માલિકી ચાલી ગઈ છે, અને બગડે સુધરે તો એ મારું કાંઈ નથી, એ એનામાંથી ગયું ને એનામાં જે કાંઈ થયું એ ફેરફાર એનામાં થવામાં મને મારામાં શું થયું. પોતાના અનુભવને તપાસે છે, માલુમ પડે છે તપાસતા કે મને મારામાં તો કાંઈ ફેરફાર નથી, પછી મારે શું લેવા દેવા, મને એ કાંઈ વાત સ્પષ્ટી નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગઈ એની કલ્પના કરી જગ્યા, એની કલ્પના કરી જગ્યા, બીજું કઈ નથી. આનું થઈ ગયું, આનું થઈ ગયું, આનું થઈ ગયું, આનું કોઈનું કઈ થઈ ગયું નથી. જગતના પદાર્થો જગતમાં રહેવાના, તું સાચું સમજણ કરીને સુખી થઈ જા, નહીતર દુખી દુખીના ડાળિયા થઈ જઈશ. હવે આ અર્થના કળસ રૂપે અને આગળના કથનની સૂચના રૂપે કાવ્ય કહે છે. इत्थं परिग्रहं अपाश्य समस्तमेव सामान्यतः स्वपरयोः अविवेक हेतुं अज्ञानं उज्जितं मना अधुना विशेषात् वयस्तमेव परिहर्तुमयं प्रवर्तः. કે આ રીતે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ફરીને તેને જ પરિગ્રહને જ વિશેષ છોડવાને પ્રવર્ત થયો છે. સામાન્યને વિશેષમાં શું કહેવું છે? સામાન્ય એટલે એક સાથે બધું ગણી લીધું, વિશેષ એટલે એક 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 વાત લીધી. શું હવે એક એક વાતથી વાત કરે છે? એક આપણે લઈ લઈએ આમાં, પેલા પુણ્યનો પેલો જ પુણ્યનો પુણ્યની ગાથા લીધી છે. પાપની ગાથા પહેલા નથી લીધી, જુઓ પુંડાચાર્યની શૈલી. પેલા પુણ્યની ગાથા લીધી, પાપની ગાથા ન લીધી. વિશે શું કીધું જુઓ ફરીને. કે આ રીતે સમસ્ત પરિગ્રહને એટલે એક સાથે બધાને સામાન્યપણે છોડીને એટલે ભેદ પાડ્યા વિના, સામાન્ય એટલે ભેદ પાડ્યા વિના, હવે ભેદ પાડીને સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે. જો પરિગ્રહને છોડવાનું મન છે એમ ન કીધું, અજ્ઞાનને છોડવાનું મન છે માટે એમ કે જેમાં સ્વપરનો વિવેક નથી રહેતો, અજ્ઞાનને કારણે જીવનો આ પર છે એવો વિવેક નથી રહેતો. ત્યાગ કરે તો મેં મારું છોડ્યું એમ કે છે, રૂપિયા આપ્યા તો મેં મારા રૂપિયા દાનમાં દીધા, મેં મારું કુટુંબ છેડ્યું, મારા પણ રાખે છે ને ત્યાગ કરે છે, એ સ્વપરનો અવિવેક ચાલુ રાખે છે. અને અહીંયા ત્યાગ કરતા પહેલા પણ વિવેક કરે છે કે આ પર છે એટલે મારું નથી, પછી એ છૂટે કે રહે એની સાથે મારે સંબંધ નથી. એટલે અજ્ઞાન કેવું છે કે સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાન છે. એ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે, પરિગ્રહને છોડવાનું ન લીધું, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે, એવો ફરીને તેને જ પરિગ્રહને જ વિશેષતો છોડવાને પ્રવર્ત થયો. પરિગ્રહ છોડવાને પ્રવર્ત થયો એ અજ્ઞાનને છોડવા માટે વાત છે. પરિગ્રહને છોડવા માટે પરિગ્રહ છોડતો નથી, અજ્ઞાનને છોડવા માટે પરિગ્રહને છોડે છે. એ કલ્પનાનો નાશ કર્યો એટલે વસ્તુ તો છૂટી જ પડી છે. જયારે ગ્રહણ કર્યું ત્યારે મારા પણ ઉકરી લીધું હતું. વિચિત્ર વાત એ છે કે એક જ ચીજમાં એ મારા પણ ઉકરે છે ને એની એ ચીજમાં એ પારકા પણ ઉકરે છે. ચીજ એને એ હોય છે, એની કલ્પના બદલાય છે. કોઈ ચીજ ખરીદીને ઘરે લાવે અને એના પૈસા ચૂકવી દે એટલે એ ચીજ એને મારા પણ દેખાય છે કે આ મારી ચીજ, હવે આ વસ્તુ મારી. વસ્તુ તો વસ્તુ જે છે એ છે, પણ જીવ કલ્પના કરે છે. કલ્પના છે એ ભ્રાંતિ ને લઈને છે, પોતાના સ્વરૂપ ની ભ્રાંતિ છે. તું કે પોતાના સ્વરૂપ ને ભૂલ્યો છે એટલે પકડ કરે છે. તો સ્વપણું કરવાનો જીવનો સ્વભાવ છે. કાં તો પોતાના સ્વરૂપમાં કરે અને કાં તો સંયોગમાં કરે. સ્વપણું કર્યા વિના રહેવાનો નથી, વચ્ચે એમ કરે. જયારે છોડવા જાય એને ખ્યાલ આવે કે આ સ્વપણું હું ખોટું કરું છું, ત્યારે એને પોતાના સ્વરૂપમાં સ્વપણું થાય એ પહેલા એને શ્રી ગુરુમાં થાય છે. એવું વચ્ચે એક પગથિયો આવે છે. તો ઘડો આડો થઈને સીધો થાય, આડો થયા વગર સીધો થાય કેવી રીતે? કોઈ એવી વ્યવસ્થા ખરી કે ઊંધો ઘડો સીધો થાય ત્યારે આડો થયા વિના થાય, એવી કોઈ વ્યવસ્થા છે ખરી? એ તો વ્યવસ્થા જ નથી, એ વસ્તુ સ્થિતિ છે. એ વસ્તુ સ્થિતિ આવી જાય છે વચ્ચે. સીધી વાત છે. ભાવાર્થ આપણ લૌકિક માં શું છે? છોકરાને નિશાળે મોકલવા મોકલે, રાજા મહારાજા પૈસા વાળા જેના છોકરાને કિડનેપિંગ કરી જાય છે ને, બહુ એ લોકોને તો જોખમ છે ને, ઘર બહાર નીકળવું જોખમ છે. બધા ચોપડા લાવીને ઘરે એને માસ્તર ને ઘરે બોલાવી લે. માસ્તર ને ઘરે બોલાવે અને એને પુસ્તકો ઘરે લાવી દે અને એવી રીતે ઘરે બેઠા બેઠા ડિગ્રી મેળવી લે, કઈ વાંધો આવે? એવું કેમ થતું નથી? થાય છે એવું? હજી સુધી થયું એવું કઈ? તમે ફલાણા રાજા મહારાજા કે ફલાણા પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર ના છોકરા ઘરે ભણે છે એને ન્યાળે મોકલતા નથી? એમ કામ થતું નથી. ભાવાર્થ સ્વપર ને એક રૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. પોતાનું જ્ઞાન આત્માનું જે જ્ઞાન છે એનો જે અભાવ એ અજ્ઞાન છે. સાચા જ્ઞાન નો અભાવ તે અજ્ઞાન છે, અથવા તો વિપરીત જ્ઞાન નું નામ પણ અજ્ઞાન છે. જે સ્વ નથી એને સ્વ માનવું એનું નામ અજ્ઞાન છે. તે અજ્ઞાન ને સમસ્તપણે છોડવા ઈચ્છતા જીવે એવા અજ્ઞાન ને છોડવા માટેની વાત કરી છે. તે અજ્ઞાન ને સમસ્તપણે એટલે પૂરેપૂરો એ અજ્ઞાન ને મટાડવા માટે જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતનો ત્યાગ કર્યો. અજ્ઞાન છોડવા માટે પરિગ્રહનો ત્યાગ કર્યો. સામાન્યપણે મારે કોઈ પરિગ્રહ સાથે કાંઈ લેવા દેવા નથી, એ સુખ બુદ્ધિ ઉડી ગઈ. ત્યાં શું થયું? સુખ બુદ્ધિ અને આધાર બુદ્ધિ ગઈ, કરતા બુદ્ધિ પણ ગઈ અને ભોગતા બુદ્ધિ પણ ગઈ અને એકપણાની બુદ્ધિ પણ ગઈ. પાંચે પ્રકાર ગયા, એકપણું, કર્તાપણું, ભોક્તાપણું, અધિકાર આધારપણું અને સુખ બુદ્ધિપણું, એ બધું ગયું. અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઈચ્છતા જેવી પ્રથમ તો પરિગ્રહનો સામાન્ય ત્યાગ કર્યો, અને હવે એટલે હવેની ગાથાઓમાં તે પરિગ્રહને વિશેષત એટલે જુદા જુદા નામ લઈને, વિશેષત એટલે જુદા જુદા ભેદ પાડીને હવે છોડે છે, એટલે છોડવાનો ભાવ કરે છે. છોડે છે એટલે છોડવાનો ભાવ કરે છે. કે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ, ધર્મ એટલે લૌકિક ધર્મ, પુણ્ય, એને ધર્મ કીધું છે. ધર્મ શબ્દે લૌકિકમાં જેને ધર્મ કહેવાય છે એ વાત છે, બોલો ધર્મ વિતરાગી ધર્મની વાત. જ્ઞાનીને પુણ્યનો પરિગ્રહ નથી, મૂળ શબ્દ છે ને ધમ્મમ, બસો દસમાં મૂળ ગાથામાં ન ઈચ્છદે ધમ્મમ એમ કહેવું, એટલે ધર્મ શબ્દ લીધો છે. એની ભાષામાં સમજાવવું પડે ને, જે ભાષામાં મારે સમજતા હોય એ ભાષામાં સમજાવવું. ધર્મ સમજે છે એટલે ધર્મ નહીં તો નથી. અપરિગહો નણી છો ભણી દો, નાણી નાણી અણી છદે ધમ્મ, અપરિગહો ધમ્મસ નાણગો તેણ છો ભણી. ઈચ્છા નથી કેમ કે જ્ઞાન ને જરૂર છે નહી, જ્ઞાન તો જ્ઞાન દરિયે છે, જ્ઞાન તો જાણવા રૂપે હંમેશા પોતાને વેદવા રૂપે અને જાણવા રૂપે માત્ર જ્ઞાન દરિયે છે. હવે કોઈ ચીજ ને ઈચ્છે એથી જ્ઞાન માં કઈ આવે છે ને, કઈ આવતું નથી, માટે જ્ઞાન કઈ ઈચ્છતું નથી. પોતાનું સ્વરૂપ છે તો પોતાનું સ્વરૂપ છે, અભેદમાં વાંછાનો અભાવ, અભેદમાં વાંછા શું અને જે જુદું હોય એની વાંછા શું, કેમ કે એ તો આત્મામાં આવી શકે નહીં, અને જે આત્મામાં છે એને આત્મામાં લાવવાનો સવાલ ક્યાં છે. માટે વચ્ચે જે વાંછા ઊભી થાય છે એ સાવ નકામી ઊભી થાય છે, એનો કોઈ અર્થ જ નથી, અનર્થપણે ઊભી થાય છે એમ કે છે. વાંછા પોતે અનર્થપણે ઉત્પન્ન થાય છે, એ ઈચ્છા જ પરિગ્રહ છે, બીજું કઈ પરિગ્રહ નથી, પણ ઈચ્છા જ પરિગ્રહ છે. આગળ કહી ગયા અધિકારમાં આચાર્ય દેવ ઈચ્છાને પરિગ્રહ કહી ગયા, એ જ પરિગ્રહ છે, બીજું કઈ નથી પરિગ્રહ. એવા અનિચ્છકને અપરિગ્રહી કયો છે, એટલે જે જ્ઞાની છે એ અનિચ્છક સ્વભાવ વાળો છે, પોતાના સ્વરૂપને અનિચ્છકપણે શ્રદ્ધે છે, જાણે છે, પુરુષાર્થી એમાં જ રમણતા કરે છે. એવા જે જ્ઞાની તે ધર્મને ઈચ્છતા નથી, એ જ્ઞાની ધર્મને ઈચ્છતા એટલે પુણ્ય ઈચ્છતા નથી. એટલે શું, મને પુણ્યનો ઉદય હોય તો સારું, મને પુણ્ય બંધાય તો સારું, અને ભવિષ્યમાં મને પુણ્યનો ઉદય રહે તો સારું, એ પ્રકારની જે વાંછા જીવને હોય છે જ્ઞાનીને હોતી નથી, એવી વાંછા અજ્ઞાન ભાવે ઉત્પન્ન થાય છે એમ કહેવું છે. હા, એ ઈચ્છા પોતે જ પાપ છે, એ ઈચ્છાનો ભાવ છે ને એ પોતે પાપ ભાવ છે. પોતે હા પોતે પોતે અજરૂરિયાત વાળો પદાર્થ છે, કોઈની જરૂરત પડે એવો પદાર્થ પોતે જ નથી, એટલે એને લાચારી કરવાની જરૂર રહેતી નથી. તેથી તે એટલે જ્ઞાની ધર્મનો પરિગ્રહ નથી. ધર્મનો જ્ઞાયક જ છે. જેને જે સંયોગ હોય એ સંયોગની એને ઈચ્છા રહે તો એને એનો પરિગ્રહ ગણાય. સંયોગ રહે તેથી પરિગ્રહ ન ગણાય એમ કહેવું છે. સંયોગને કારણે પરિગ્રહ માનવો નહીં કે ગણવો નહીં. જો સંયોગને પરિગ્રહ ગણવામાં આવે તો તીર્થંકર દેવ સમોસરણમાં બિરાજમાન છે એ સૌથી વધારે પરિગ્રહવાન ગણવા આપણે. આપણે મંદિરમાં સોનાનું કામ છે ને ઉપર દેરીમાં બધે સોનાના વરખથી લગાડેલું છે ને, સોનું લગાડેલું છે. ભગવાનને સોનાનો પરિગ્રહ થયો કે ન થયો કે વિતરાગને કાંઈ લેવા દેવા નથી, એ તો પોતાને ધ્યાનસ્થ અવસ્થામાં છે. તમે સોનાનું કરો કે ગારાનું કરો, કરો કે ન કરો, એને કાંઈ લેવા દેવા નથી. હામું જોતા નથી. એટલે સંયોગ છે માટે પરિગ્રહ છે, ઈચ્છા છે માટે પરિગ્રહ છે. ઈચ્છા ગઈ કે પરિગ્રહ સાધતા નથી. પણ છ ખંડ નો કેટલો વિસ્તાર, બહુ મોટો વિસ્તાર છે. આખી પૃથ્વી છે એક ખંડ નો ભાગ છે. અત્યારની આપણી પૃથ્વી છે એક ખંડ નો ભાગ છે. એથી મોટો એક ખંડ છે એવા છ ખંડ. એથી પાર જઈને પછી પોતાનું નામ લખે છે, તમે છ ખંડ જીત્યા. લખવાની જગ્યા નથી. મારા જેવા તો કેટલાય થઈ ગયા. હવે મારો હિસાબ છે આમાં, મારો કઈ પસ્તો લાગે એવું નથી. વૈરાગ નું કારણ થાય. ઈચ્છા પોતે જ પરિગ્રહ છે, અને જેને ઈચ્છા ગઈ એને પરિગ્રહ. મોક્ષની ભૂમિકામાં પ્રયત્નનો જે કાળ છે, મુમુક્ષુની ભૂમિકામાં જે પ્રયત્નનો કાળ છે એમાં એ પ્રકારનો પ્રયત્ન છે કે જો હું ખરેખર જ્ઞાન તત્વ છું તો મને ઈચ્છા કેમ થાય છે? જો હું જ્ઞાન તત્વ છું તો મને ઈચ્છા શું કરવા થાય છે? જ્ઞાનને જરૂર શું? શું મળવાનું? જ્ઞાનમાં આવવાનું શું? જવાનું શું? આ પ્રેક્ટિસ ચાલુ થઈ જાય છે. એના ફળ સ્વરૂપે જ્ઞાન દશા પ્રાપ્ત થાય છે. મોક્ષની ભૂમિકામાં આ પ્રયોગ થાય છે. ઈચ્છાનો વિરોધ કેવો પ્રયત્ન છે એમાં? ઈચ્છાનો વિરોધ. ઈચ્છા થાય એનો વિરોધ કરતો જાય, ઈચ્છા થાય એનો વિરોધ કરતો જાય. ઈચ્છા પરિગ્રહ છે, તેને પરિગ્રહ નથી કે જેને ઈચ્છા નથી. ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાનમય ભાવ એટલા માટે કીધું કે પોતે અજરૂરિયાત વાળો હોવા છતાં એને જરૂરિયાત વાળો પોતાને સ્વીકાર્યો કે મને આ હોય તો મને ઠીક, આ મને ન હોય તો ઠીક, ના મને હોય તો ઠીક. એમ બે પ્રકારે ઈચ્છા કરે છે અસ્થિ નાસ્તિથી. એ અજ્ઞાનમય ભાવ છે. અને એક જ વાત છે, ઈચ્છા કરીને પોતાનું માન ભૂલે એટલે મૂર્છામાં આવ્યો તો કે મૂર્છા પરિગ્રહ છે. એને ફળ બતાવી એને પરિગ્રહ કીધો. મૂળ તો ઈચ્છા પરિગ્રહ છે. પછી ઈચ્છાના ફળમાં ભાન ભૂલ્યો એટલે એને મૂર્છા પરિગ્રહ કીધો. બસ એવો અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ઈચ્છા થઈ ત્યારે એ મારા સ્વરૂપ થી ભિન્ન છે એવું સાથે જ્ઞાન પણ છે, અને એક એ જ્ઞાન છે એ જ્ઞાનમય ભાવે જ્ઞાની છે, ઈચ્છાના ભાવે જ્ઞાની નથી, એને છૂટા છે. પોતે જ્ઞાનમયપણાને લીધે ઈચ્છાથી છૂટા છે, ઈચ્છા ઉપર છલ્લી થાય છે, અને એનું ભિન્ન ભિન્ન ભિન્નતાપૂર્વકનું ભિન્ન જ્ઞાનમયપણે પોતાનું જ્ઞાન થાય છે. માટે જ્ઞાનીના સર્વભાવો જ્ઞાનમય ગણવામાં આવ્યા છે. એ આત્માનું જ્ઞાન છે, હું જ્ઞાનમય પણ આત્મા છું, અને જે ઈચ્છાદી છે અથવા પરગ્રહ છે એ રૂપે મારું સ્વરૂપ નથી, એવું જે જ્ઞાન અને જ્ઞાનમય પણ પરિણમન એ તમે જ્ઞાનીમાં જુઓ અને ઓળખો, એ જ્ઞાનને તમે જ્ઞાનીમાં ઓળખો. ટૂંકામાં ઘણો સમય એવો છે, સમર્થ પુરુષ હતા, ટૂંકામાં ઘણો સમય એવો છે. હવે પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં. નવપૂર્વ એટલે શું? અગિયાર અંગ અને નવપૂર્વ બારમા અંગ મારા. અગિયાર અંગ પછી બાર અંગ ને ચૌદ પૂર્વ હોય છે. બાર અંગમાં ચૌદ પૂર્વ હોય છે, એમાં મિથ્યા દ્રષ્ટિનું ઉત્કૃષ્ટ ઉઘાડ જ્ઞાન, પરલક્ષ જ્ઞાન અગિયાર અંગ ને નવ પૂર્વ સુધી ઉઘાડવું થાય છે. એટલું પૂરેપૂરો ઉઘાડ હોય અગિયાર અંગ ને નવ પૂર્વનો. અગિયાર અંગ શબ્દ છે એ અધ્યાર રાખ્યો, કાવ્ય છે ને. હોય પૂર્વ નવ ભણેલ પણ જો જીવને જાણ્યો નહીં, એને ભગવાને આગમમાં એને અજ્ઞાની કહ્યો છે, એને જ્ઞાની કહ્યો નથી. જ્ઞાન જુદી વસ્તુ છે, એ નવ પૂર્વનું જ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી, તો દરિયા જેટલું જ્ઞાન છે. અગિયાર અંગ નવ પૂર્વનું જ્ઞાન એટલે દરિયા જેટલું જ્ઞાન લબ્ધથી પ્રાપ્ત થાય. તો કે જ્ઞાન જ નથી ને, અજ્ઞાન છે, એ જ્ઞાન કે દે ને કે અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, એવી ઈચ્છા પોતે જ અજ્ઞાનમય ભાવ લઈ લીધી છે. અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, હું જરૂરિયાત વાળો એ અજ્ઞાન થઈ ગયો. શું જ્ઞાની ને એમ નથી, ઈચ્છા છે પણ એમ અજ્ઞાનમય ભાવે નથી. તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા, તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને એટલે પુણ્યને ઈચ્છતો નથી. હવે શું કરે છે? મારી પુણ્ય પણ જરૂર પડે છે. મનુષ્યો થઈ જાતના પુણ્ય થયા કે નહીં? પછી આ દિગમ્બર વર્ગ એવું છે, જૈન ધર્મમાં આવ્યો હોય એના પુણ્ય ખરાક નહીં. એમાં શાસ્ત્ર દેવગુરુ સાચા દેવગુરુ શાસ્ત્રની વાણી કાને પડી એ પુણ્ય ખરાક કે નહીં? આ બધા પુણ્યની જરૂરત ખરી કે નહીં? એક તો અનાદિથી પુણ્યનો ઈચ્છક છે, અને પાછો અહીં આવીને એને જ ઘૂંટ્યું. પાકું થઈ ગયું, એકદમ ગ્રહ થઈ જાય. કે છે કે જ્ઞાની નથી, એ જ્ઞાની નથી. માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી, માટે પુણ્યનો પરિગ્રહ જ્ઞાનીને નથી. હોય જ્ઞાનીને પુણ્ય હોય ખરા, પણ એને પુણ્યની ઈચ્છા નથી. સાથે શે પુણ્ય હોય તો પણ એની ઈચ્છા નથી. તીર્થંકર દ્રેવ હોય, એ તીર્થંકર પ્રકૃતિ બાંધે તો પણ એને ઝેર જાણે પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે, જ્ઞાનમય એવા એક જ્ઞાયક ભાવના સદભાવને લીધે, સદભાવ કેવી રીતે? હું પણ આને લીધે સદભાગી તો અનાદી નો હતો, પણ હું એક જ્ઞાનમય એવો નાયક ભાવ સિવાય હું કઈ નથી. તેથી ધર્મ નો પુણ્ય નો જે કઈ સંયોગ હોય એનો પણ જાણનાર છું, એનો નાયક છું, એનો હું કરનારો કે એને ઈચ્છનારો હું નથી. છે તો જાણું છું, હોય તો એને સદભાવને જાણું, ન હોય તો એના અભાવને જાણું. અત્યારે આ પ્રકાર ચાલે છે એમ, પુણ્યનો પ્રકાર ઉદયમાં ચાલે છે, પાપનો પ્રકાર ઉદયમાં ચાલે છે, એનો જ્ઞાતા રહે છે, પણ એમાં કરતા કરતા થતો નથી. હા, સનાતન સૂતક નો પણ એને સંબંધ નથી, સર્વથા સંબંધ કઈ સર્વથા કઈ. પછી જ્યાં જ્ઞાને ગ્રહણ કર્યું નહી તો ત્યાગ કરવાનો સવાલ રહેતો નથી. પરિગ્રહ ઈચ્છા છે એને છોડી તો પરિગ્રહ છૂટ્યો, એ જ વાત છે. ત્યાં એ પદમાં પાપ ને લીધું છે, એ જ પદમાં આહાર લીધો છે, નાની આહાર ને ઈચ્છતો નથી. પછી એ જ પદમાં નાની પાણી ને લીધું છે, આહાર પાણી બે પહેલા લીધા છે, કેમ કે આધાર બુદ્ધિ છે ને, આધાર બુદ્ધિ છે એટલે એ વાત આહાર પાણી ની પણ આ અધિકારમાં વિશેષમાં વાત ભેદ પાડી પાડી લીધી છે, એટલે આહાર પાણી કોઈ મુદ્દાઓ લીધા છે. નાની છે એ કોઈ પણ પ્રકારના ઉદય ની પણ આકાંક્ષા કરતા નથી. વૈદ્ય વેદક ભાવ ની પણ ગાથા આપણા પછી થઈ ગઈ, 216 ને થઈ ગયા નથી વૈદ્ય વેદક પણ. આખો અધિકાર નિરજ ના અધિકાર છે ને, એ જ્ઞાન તત્વ નો આખો અધિકાર છે. આપણે લઈએ ખાસ ખાસ માં જ્ઞાનીને આહાર નો પણ પરિગ્રહ નથી એમ કહે છે. આપણે પછી લીધું ઉપરના ભાવાર્થ મગજ પ્રમાણે ધર્મ અધર્મ શબ્દો બદલીને રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ નો કર્મ મન વચન કાયા સૂત્ર ચક્ષુ ગ્રહણ વસન અને સ્પર્શન એ 16 શબ્દો મૂકીને ગાથા સૂત્ર વ્યાખ્યાન કરવા અને એ ઉપદેશથી બીજા પણ વેદો વિચારવા. હવે જ્ઞાનીને આહાર નો પણ પરિગ્રહ નથી એમ કહે છે. જે આહાર થી જગત ની અંદર જીવવા પણ મનાય છે, આર ન લે તો માણસ જીવે કેવી રીતે? આર છોડી દે તો માણસ જીવી શકે? તો કે એવી આધાર બુદ્ધિ નાની ને આહાર માં હતી નથી. અપરિગો અણિછદો ભણિદો નાણી અણિછદે અસણમ, અપરિગો દો અસણસ જાણગો તેણ સો હોદી. તેથી તે અસન નો પરિગ્રહી નથી. આર હોય તો ઠીક, તેથી કઈ એમ કે મને ફરક પડતો નથી, ને ન હોય તો પણ ઠીક. એ અને અસન નો એટલે કે ખોરાક નો એ નાયક છે. અસન ઉપર થી પછી આપણે ઉપવાસ ને અણસણ કહે છે. અસન એની આગળ અણ લગાવી દો, અણસણ. અસન નહીં તે અણસણ, એના જ્ઞાતા છે. અસન ના પણ જ્ઞાતા છે અને અણસણ ના પણ જ્ઞાતા છે એમ કેવું છે. નાની ને માત્ર જ્ઞાતા પણ છે, ખોરાક ની સાથે પણ કરતા ભોગતા પણ નથી. આ ભોગતાપણાનો બોલાવી ઓલા બધા શબ્દો બદલીને પછી ભોગતામાં એ વાત લીધી છે. એટલે ખોરાક ને પાણી બે વાત લીધી છે, 270માં પાણીની વાત લીધી છે, અને એ બધા પ્રકારના વિધવિધ ભોગ પણ લઈ લેવા પંચેન્દ્રિયના એમ સમસ્તપણે પછી વાત કરે છે.